પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત એમાં આપણે 91 નંબરના બોલ ઉપર આપણે આવ્યા છીએ. ધર્મ એટલે શું? થોડી શરૂઆત થઈ છે, કાલે થોડી વાત તો થઈ ગઈ છે. ધર્મી જીવ કોને કહેવો એના ઉપર પ્રશ્ન ઉપર વિષય ઉપર ગુરુદેવસિંહ લે છે. લોકો કહે છે કે અમારે ધર્મ કરવો છે, તો ધર્મ ક્યાંથી થાય? તો એ પ્રશ્ન ઉઠે, ધર્મ કરવો છે તો ધર્મ ક્યાંથી આવશે? તેના માટે ગુરુદેવસિંહ સમાધાન કરે છે, ધર્મ શરીર વાણી પૈસા વગેરેથી થાય નહીં. આવું કેમ હશે? આપણે તો એમ માનીએ છીએ કે શરીરથી ધર્મ થાય, શરીર વગર ધર્મ થઈ શકે ક્યારે? કારણ કે શરીર નથી તો કાંઈ વાંચી નહીં શકીએ, સાંભળી નહીં શકીએ, મંદિર જે જઈ નહીં શકીએ, તો શરીર વિના ધર્મ ક્યાંથી થાય? ન થાય ને. ધર્મ માટે શરીર નિશ્ચિત જરૂરી છે ને, એસેન્શિયલ છે ને. નહીં, ધર્મ શરીર વગર કોઈ ધર્મ થયો એવું દેખાય છે ક્યાંય? અરે, ઉત્કૃષ્ટ ધર્મ રૂપે સિદ્ધ ભગવાન પરિણમાય છે, ન્યા ક્યાં શરીર છે? આપણને એક એવી ટેવ પડી ગઈ છે કે પરાધીનપણે જ બધું કરવું છે જગતમાં. તું હું એક સ્વાધીન સ્વતંત્ર પદાર્થ છું, મારું કાર્ય કરવામાં મારામાં પૂરેપૂરી શક્તિ સામર્થ્ય છે એ વાત ક્યારે પણ વિશ્વાસમાં આવી એ નથી. તો અહીંયા કહે છે કે પછી બીજું શરીર, પછી બીજું શું છે? વાણી. વાણીમાં કેવી રીતે? કોઈકની વાણી હું સાંભળું તો ધર્મ થાય ને? એ તો નિયમ છે કે નહીં? દેશના લબ્ધિમાં એક છે કે નહીં? દેશના લબ્ધિ 5 લબ્ધિમાં એક દેશના લબ્ધિનો નિયમ છે કે નહીં? અને અથવા એ પણ નિયમ છે ને, નિસર્ગ અને અધિગમ જ. ભૂત વર્તમાનમાં ન હોય તો કાંઈ ભૂતકાળમાં સાંભળેલું હોવું જોઈએ. આ શું છે બધા? શરીર વાણી એ બધા શું છે? નિમિત્તનું જ્ઞાન કરાવે છે પણ એનાથી થતું નથી. એ બધા નિમિત્ત છે શરીરમાં બાહ્યમાં. એવી જ રીતે વાણી સાંભળે છે. જૈન દર્શન શું કરે છે? જૈન દર્શન કોનું જ્ઞાન કરાવે? નિમિત્તનું અથવા ઉપાદાનનું? કોના કોનું જ્ઞાન કરાવે? બંનેનું જ્ઞાન કરાવે છે. કાર્ય તો એક ઉપાદાનથી થાય, ફરક શું છે? નિમિત્તાધીન કાર્ય થાય કે નિમિત્તાધીન કથન થાય? પાણીનો ગ્લાસ કહી શકાય, એની કોઈ જ વાંધો નથી, પણ અભિપ્રાયમાં પાણીનો ગ્લાસ હોય એવું માનવું નહીં. એમ જ્યાં જ્યાં સમ્યક દર્શન થાય, આત્માનુભૂતિ થાય, ત્યાં નિમિત્ત રૂપે બાયમાં શરીર હોય છે. જ્ઞાની ગુરુની વાણી નિમિત્ત હોય છે પણ એનાથી થાય છે. એનાથી થતો તો શું આત્મામાં સામર્થ્ય નથી પોતાનું? પોતાની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની પણતી કરવાનું સામર્થ્ય નથી તો એ બધા. અને એનાથી આગળ પૈસા વગેરેથી થાય નહીં. હોય ખરા પણ એનાથી થાય નહીં, કેમ કે તે તો બધા આત્માથી ભિન્ન અચેતન પડ્યો છે. પેલું શેનાથી ભિન્નતા કરાવી? ફરીથી શબ્દ શેનો છે? ધર્મ ક્યાંથી થાય? પ્રશ્ન ન્યાથી ચાલે છે. તો ગુરુદેવસિંહ શું એનો આપ્યો ઉત્તર? જે જળ છે, અજીવ છે, તેનાથી ક્યારે? કારણ કે ધર્મ એ જીવનું કાર્ય છે. અને આ બધા કેવા છે જે વર્ણન કર્યા? એ શરીર કીધું, વાણી કીધું અને પૈસા એ કેવા છે? જળ, અજીવ, અચેતન છે. તો એક અચેતનથી જીવનું કાર્ય થાય અને જીવથી અચેતનનું કાર્ય થાય એવું કોઈ કાળે બનતું. આમ કરીને પહેલું શું કરાયું? જેનાથી ક્ષેત્ર ભિન્નતા છે એનાથી ભેદ જ્ઞાન કર, ત્યાંથી તો શરૂ કર. જે કહેવા છે જે ક્ષેત્રે ભિન્ન છે અને બીજી રીતે કહીએ તો એ હજી કહેવાય, જેવી રીતે બારમાં જે પૈસા આદિ હોય કે એ બધા કેવા છે, સમયસર પરદ્રવ છે, પણ સમયસારમાં એના માટે બે ક્યાં આપ્યા, એક શરીર અને બાકીના મકાન આદિ પૈસા એ બધા કેવા, બદ્ધ અને અબદ્ધ નો કર્મ. કેવા નામ આપ્યા છે? બદ્ધ. બદ્ધ એટલે શરીરથી એક ક્ષેત્રાવગા સંબંધમાં હંમેશા, અને બીજા કેવા છે? અબદ્ધ, છૂટા છે. બધા પ્રકારના વાતિત્વ છે તો એ બધા તો કેવા છે? એ બધા આત્માથી ભિન્ન, આત્માથી જુદા છે. પણ કંઈક શરીરમાં થાય તો દુઃખ કોને થાય છે? જીવને થાય છે ને, માટે શરીરને બે કેવા છે? એક છે. શરીરમાં કાંઈ રોગ થાય તો પીડા કોને થાય છે? શરીરને કે આત્માને? શરીરને પીડા થાય, જડને પીડા થાય તો કોને થાય છે? જીવને પીડા થાય છે એ શેના કારણે છે? શરીરના પ્રણમનને કારણે થાય છે કે શરીરમાં એકત્વપણાનો ભાવ હોવાથી થાય? તારો એકત્વપણાનો મોહ ભાવ છે એનું વેદન છે. અને ખરેખર પહેલાં શું છે, શું છે ફરીથી એક વિચારીએ, એક જ સમયમાં શું બને છે? શરીરનું એક પ્રકારનું પ્રણમન થાય. ચાલો એક લઈએ, તાવ આવ્યો હોય તો શરીરમાં શું હોય છે? સ્પર્શ ગુણની શીતની બદલે કેવી પર્યાય થાય? ઉષ્ણ પર્યાય. તે જ સમયે, તે જ સમય શું થાય છે? જ્ઞાનમાં જણાય છે. આ જ્ઞાન ભાવ વચ્ચે છોડી જ દીધો છે જાણે. અને તે જ વખતે જ્ઞાન થાય છે તે સમયે ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી અને શરીરમાં એકત્વ હોવાથી મને તાવ આવ્યો, મને નુકસાન થયું એવો મોહ ભાવ ઉત્પન્ન થાય. અને એ રીતે વિચાર કરીએ તો હર સમય શું થઈ રહ્યું છે? પરપદાર્થનું તો પ્રણમન થયું છે, પ્રણમન પરપદાર્થનું થઈ રહ્યું છે, તારી પાસે જ્ઞાન ભાવ પણ થઈ રહ્યો છે. પણ જ્ઞાન ભાવમાં ન અટકતા એનાથી આગળ પરદ્રવ્યના એકત્વ કર્તૃત્વ ભોક્તૃત્વના પરિણામમાં મને બધું થયું છે. જ્ઞાન ભાવનો તિરોભાવ જ કર્યો છે, અનાદિનો કર્યો છે. શું છે? પંદરમી ગાથામાં આવે છે ને, વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ ને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ. શાક ખારું છે એવું ખ્યાલ આવે છે, પણ મીઠું ખારું છે ખ્યાલમાં નથી આવતું. કોઈ, અમે તો શાક ચાખ્યું ત્યારે ખારું લાગ્યું ને, તો ખારું કોણ છે? શાક છે. શાક ખાધું, અમે શાક ખાધું અને ત્યારે ખારું લાગ્યું, તો ખારું કોણ છે? શાક છે. જો શાક ખારું હોત તો પછી મીઠું નાખ્યું શું કામ? પહેલાં શું અભિપ્રાય હતો? ખારાશ માટે કોની જરૂર છે? મીઠાની. તમે તો નાખ્યું, અને હવે જ્યાં છે ત્યાં શું થઈ ગયું? ખારું કોણ થઈ ગયું? અરે તને ભેદ બે જુદા હતા અને બેનું એકત્વ કરવા માંડો, ભિન્નતાને તું એકત્વ કરવા માંડો, પણ શું થાય? ગ્રદ્ધિ ભાવમાં વિવેક જ્ઞાનનો અભાવ છે. પંદરમી ગાથામાં છે, જેને દ્રષ્ટાંતમાં પણ, જેને ગ્રદ્ધિ ભાવ છે એને ખારાશ મીઠાની છે એ શાકની નથી એવો ભેદભાવ એને ખ્યાલમાં આવતો નથી. એવી રીતે અહીંયા કેવા છીએ? જ્ઞેય નિમગ્ન છે, જ્ઞેય લુબ્ધ છીએ, અને તેથી જ્ઞાન અને જ્ઞેયની ભિન્નતા ખ્યાલમાં આવતી એ નથી. અહીંયા ફરીથી પહેલું પરદ્રવ્યથી ભિન્નતાની વાત ગુરુદેશી કરે છે કે એ બધા તો આત્માથી ભિન્ન કેવા છે? અચેતન પરદ્રવ્યો છે. કોને અહીંયા અચેતન કીધું છે? હાલતું ચાલતું ખાતું પીતું શરીર કે મળદું કોણ છે? શરીર છે, પણ એ શરીર કેવું છે? અત્યારના, અત્યારના કેવું છે? જીવિત શરીર છે ને, જીવિત શરીરથી ધર્મ થાય કે નહીં? ચાલો એક પ્રશ્ન આવ્યો તો આપણે વિચારીએ, જીવિત શરીરથી ધર્મ થાય કે ન થાય? યસ નોથી જવાબ દેવાનો. ખાલી જીવનમાં એક તત્વ અભ્યાસ વગર આવા ને આવા અજ્ઞાનમાં ભૂતકાળમાં આપણે ફસાણા હતા. એક તત્વજ્ઞાન જ વસ્તુ સ્વરૂપને યથાર્થપણે આપણને બતાવે છે, નહીં તો કંઈક ગુજરાતીમાં કહીને ઘણું ભણી ભણીને ગોથા ખાવાના છે. મૂળ પહેલો પાયો બે દ્રવ્યની ભિન્નતાનો ભાવ ખ્યાલમાં આવવો જોઈએ. એ ગમે તેટલું નિકટ કોઈ પરદ્રવ્ય હોય, જેનાથી ક્ષેત્ર ભિન્નતા છે એ મારામાં કાંઈક કરે છે એવી કલ્પના પણ કરવી નહીં. ભિન્નથી મારામાં કાંઈ જ થઈ શકે નહીં. ભિન્ન પદાર્થમાં તાકાત નથી કે મારું કાર્ય કરી શકે, અને મારામાં એવી યોગ્યતા નથી કે ભિન્ન દ્રવ્યથી કંઈક થાય. શું છે બે ક્યાં આવ્યા શબ્દો? ક્યાં આવ્યા પરસ્પર ક્યાં આવ્યા? પર પદાર્થમાં સામર્થ્ય નથી કે મારામાં કંઈક કરી શકે, અને મારી એવી યોગ્યતા નથી કે પરદ્રવ્યથી મારામાં કંઈક થાય. એનું નામ શું છે? 47 શક્તિમાં કંઈ આવે એવું? અકાર્યકાર. પર પદાર્થ કારણ બને એટલે કરતા બને અને મારામાં કંઈક થાય એવું નથી, અને મા હું એ પરદ્રવ્ય કરતા બને અને મારામાં કાર્ય થાય, હું કાર્ય થવાની મને યોગ્યતા એવું પણ નથી. પરનું હું કાર્ય નથી અને હું મારાથી લઉં તો હું પરનો કરતા નથી, અથવા પર મારું કરતા નથી. મારું કાર્ય કરવાનું પૂરેપૂરું મારામાં એ સામર્થ્ય ભરેલું છે. તો એ આ બધા જે વાત કરી, શરીર વાણી પૈસા, એ બધા કેવા છે? આત્માથી બિન અચેતન રહ્યો છે, તેમાં આત્માનો ધર્મ રહેલો નથી. તેમાં ફરીથી કોનામાં? જે ઉપર ત્રણ વાત ચાલ્યા કરે છે, જેમાં સામાન્યપણે આપણે અભિપ્રાય જ હોય છે, દાન આપે એટલે ધર્મ થાય. તો દાન આપવાથી ધર્મ થતો હોય તો ગરીબને શું થાય? અને પૈસા તો ચાર ગતિમાંથી કોઈ ક્યાં છે? એનો વ્યવહાર કઈ ગતિમાં? માત્ર મનુષ્યમાં પણ ક્યારે? પહેલાં નહોતી એવી, એ તો હમણાં બધે શરૂ થયું છે. તો એ બધા તો એ પરદ્રવ્ય છે, એમાં આત્માનો ધર્મ રહેલો નથી. શું વાંચશું એટલે ધર્મ રહેલો નથી એટલે શું? એ બધા પરદ્રવ્ય જે કદાચ શરીર વાણી અને પૈસા, એમાં આત્માનો ધર્મ. તો ધર્મ એટલે શું લેશું? અરે આત્માની વિતરાગતા રૂપનો તો ધર્મ નહીં, આત્માનો અશુદ્ધતા રૂપનું પણ યોગ્યતા. ધર્મ તો બે રીતે લઈએ, ધર્મ અહીંયા વિતરાગતા રૂપે લેવું. બાકી જો ધર્મ લઈએ તો આત્મામાં શુદ્ધ અશુદ્ધ ભેદ અભેદ નિત્ય અનિત્ય એક અનેક બધા આવ્યા ને એકાંતિક મિથ્યા, તો એ બધા ધર્મો પણ મારા મારી પાસે છે. પર પદાર્થમાં મારા ધર્મો નથી, આત્માનો ધર્મ એમાં રહેલો નથી, જેથી એનાથી થાય. આત્માનો ધર્મ આત્મામાં રહેલો છે, એ પર પદાર્થમાં રહેલો નથી, જેથી પર પદાર્થથી થાય. હવે એનાથી આગળ હવે લઈએ, ગુરુદર્શી જ લેશે. હવે કોને લેશે? આશ્રવ અને આશ્રવના બે ભેદ લેશે, પાપ અને પુણ્ય. પેલું લે છે વળી મિથ્યાત્વ હિંસા અસત્ય ચોરી અબ્રહ્મચર વગેરે પાપ. અહીંયા સુધી કોણ આવી ગયા? પાપ અશુભ પરિણામ અને દયા દાન પૂજા ભક્તિ વગેરે પુનભાવ, એનાથી પણ ધર્મ થતો નથી. અહીંયા કોણ આવી ગયું? શુભાશુભ ભાવ પુણ્ય પાપ આવી ગયા. બીજી ભાષામાં કહીએ, કારણ કે આગળ શબ્દ એક લીધો છે એટલે ખાલી પુણ્ય પાપ નથી. સૌથી પહેલો કયો શબ્દ છે? મિથ્યાત્વ છે, અને એટલા માટે આશ્રવ. અને આશ્રવના બે ભેદ પાડ્યા, મિથ્યાત્વ સહિત પાપ આશ્રવ અને પુણ્ય આશ્રવ, એ રીતે. અને એ રીતે વગેરેમાં બધા શું આવી જાય? બધા પછી અવરત પ્રમાદ કસાય ને યોગ. એટલે અહીંયા મિથ્યાત્વ પોતે જ અજ્ઞાન દશા, એમાં તો ક્યાંથી હોય? હિંસા આદિ તો પાપના પરિણામ, એમાં પણ દયા દાન પૂજા ભક્તિ વગેરે પુનભાવથી પણ ધર્મ થતો નથી. શું કામ નથી થતો? એનો જવાબ તો ગુરુદેશે આપે છે, કેમ કે તે બંને વિકારી ભાવ છે. કોણ? પાપ હો કે પુણ્ય હો, અને મિથ્યા તો છે જ વિકારી, અને પાપથી તો ન ધર્મ થાય એ તો બધા સ્વીકારે છે. અહીંયા એક ખાસ એની છે, પુણ્ય દાન પૂજા ભક્તિ તો પહેલો જ પ્રશ્ન થાય, એનાથી ધર્મ ન થાય તો અમારે અમે કરશું જ નહીં. અમે કર તમે જ માંડ માંડ અહીંયા સુધી પહોંચતા હતા અને તમે કહો એનાથી ધર્મ ન થાય તો અમે હવે નહીં કરીએ. જીવનમાં તું નહીં કર તો શું કરીશ, પ્રશ્ન એટલો છે. તું પુણ્ય કરવા નથી ઈચ્છતો, સ્વભાવ તરફનું તને હજી પણતી ઝૂકી જાય એવો પુરુષાર્થ નથી, તો તારા હાથમાં એક શું બાકી રહ્યું છે? ત્રણ પ્રકારના પરિણામ છે ને એ રીતે, બે આમ બે લઈએ આપણે, ચલો શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકાર. એમાં અશુદ્ધતામાં કોણ બે આવી શકે? શુભ અને અશુભ, પુણ્ય અને પાપ. હવે તારે શુદ્ધતા સુધી પણમન થાય એવો તો પુરુષાર્થ છે નહીં, તો ઓપ્શન કેટલા રહ્યા? બે, પાપ અને પુણ્ય. એમાં તું કહીશ મારે પુણ્ય નથી કરવું તો જશે છે. ફરક શું પડે છે, પહેલાં પુણ્ય કરવું કે નહીં? ચાલો હજી એક પ્રશ્ન લઈએ, પુણ્ય પહેલાં કરવું કે નહીં? પહેલાંય ન કરવું, હજી કાંઈક જવાબ એનો શું છે? પહેલા પ્રશ્ન એવો શબ્દ ક્યારે આવે? ભૂતકાળમાં ક્યારેય ન કર્યું હોય તો તેનું નામ શું કહેવાય? પહેલા. અવિચારીએ ભૂતકાળમાં કેટલી વાર કર્યા છે આપણે? અનંત વાર કર્યા છે. એ ન કર્યા હોત તો સ્વર્ગ પર્યાયમાં કેમ ગયા આપણે? એટલો બધો પુણ્યનો પક્ષ છે કે અનંત વાર કરવા છતાં પણ હજી એમ થાય છે એક તો પહેલા તો કરવા કે નહીં. કેટલી વાર કરી ચૂક્યા છે? અનંત વાર, અને છતાં પક્ષ કેમ કહે છે કે હજી પહેલા કરવો કે નહીં? અરે પેલો આયના જેવું છે, પહેલા આશ્રવ કરવો અને આશ્રવથી શું થશે? નિજરા થશે, અથવા આશ્રવથી સંવર થશે. અરે આશ્રવ અને સંવર, આશ્રવ અને નિજરા એ બધા કેવા છે? એકબીજાથી વિરુદ્ધ ભાવ છે. એ વિરુદ્ધ ભાવ એકબીજાનું કામ કરે કેમ બની શકે? ઝેર પીવાથી કેટલા વર્ષો જીવાય છે? એના જેવું છે કે હું આશ્રવ કરીને પુણ્ય પાપ કરીને મને ધર્મ થશે, તો બે વાત લેતા કે બે પાપ ભાવ અને પુણ્ય ભાવથી પણ ધર્મ નથી. કારણ કે કેમ કે તે બંને વિકારી ભાવ છે. અશુભ નહીં તો વાત જ નહીં, શુભની નાની માટેની વાત છે ને, શુભ ભાવમાં પણ રોકાવું પડે એમને શું લાગે છે? ઘટક લાગે છે. પુરુષાર્થની કમી, મુનિરાજ છઠ્ઠા ગુણ સ્થાને 28 મૂળ ગુણમાં આવે છે, એમને હર્ષ થતો હશે, આનંદ થતો હશે, કેમ નહીં થતો હોય? એમને થાય છે કે મારા પુરુષાર્થની કમી થઈ કે શુદ્ધોપયોગ દશામાંથી અમારે ક્યાં આવવું પડ્યું? સવિકલ દશામાં આવ્યું. જીવનમાં સ્વભાવથી ઉપયોગ હટે છે એ એમને પોસાતું નથી. જીવનમાં આરાધનાની એવી ઉગ્રતા ઈચ્છા કરે છે કે સ્વરૂપમાં સમાયા તે સમાયા બહાર આવે જ નહીં. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, એવી દશા પોતે પણ 28 મૂળગુણના વિકલ્પમાં આવે એ પણ એમને ગમતું રૂચતું નથી. કારણ કે કેવો છે? વિકારી ભાવ. બીજી એક સિમ્પલ બે વાત કરી લઈએ, પુણ્ય અને પાપ બેને કેવા કીધા? વિકારી ભાવ, એનાથી ધર્મ નહીં થાય. એનો એક અર્થ, એનો જ અર્થ, કોઈ પણ પરલક્ષી ભાવથી ધર્મ નહીં થાય. પાપમાં પણ કોનું લક્ષ હશે? ભાઈનું. પુણ્ય વખતે પણ કોનું હશે? ભાઈનું. અને તેથી ભલે ક્ષેત્રની ભિન્નતા હોય, પાપ થાય ભાવ ત્યારે ક્ષેત્ર ભિન્નતા હોય, પુણ્ય થાય ત્યારે ક્ષેત્ર ભિન્નતા હોય. જેમ પાપ ક્યાં કરતા હોય? બાર માસ કરતા હોય, અને પુણ્ય આદિ ક્યાં થતા હોય? જીન મંદિરમાં ને એમાં આવીને. તો બેની કેવી છે? ક્ષેત્ર ભિન્નતા છે, પણ જાતિ બેની કેવી છે? એક જ છે, આશ્રવ છે, વિકારી ભાવ છે. આ વાત સમયસર માં છે ને, ક્યાંય છે સમયસર? ક્યાં? પુણ્ય પાપ અધિકારમાં અમૃતચંદ્રાચાર્ય દેવે શુદ્રાણીના બે પુત્ર લઈને વાત કરી. લોખંડની બેડી અને સોનાની બેડી એ તો બહુ ફેમસ દ્રષ્ટાંત છે, એ તો કુનકુનાચાર્યે લીધું. પણ અમૃતચંદ્રાચાર્ય એક એક જુદી શૈલીથી એ વાત લીધી કે બેમાં કેવા છે, ક્ષેત્ર ભિન્નતા ભલે રહ્યા પણ છે તો કેવા છે, જાતિ એક જ છે. તો એ પુણ્ય અને પાપ એ બંને વિકારી ભાવ છે. તો બેનો નિષેધ આવ્યો. કોણ બેનો નિષેધ આવ્યો? જેનાથી ક્ષેત્ર ભિન્નતા છે એનાથી પણ તને ધર્મ નહીં થાય, અને જેની સાથે સ્વભાવ ભિન્નતા છે એનાથી પણ નહીં થાય. ઓલામાં શું કોણ આવ્યું? શરીર, વાણી અને પૈસા ત્રણ હતા ને, એની સાથે શું આવ્યું હતું? ક્ષેત્ર ભિન્નતા. તો ક્ષેત્ર ભિન્નતા જેનાથી છે એનાથી પણ ધર્મ નહીં થાય, અને હવે પાપ અને પુણ્ય બે લીધા તેમાં કોણ આવ્યું? સ્વભાવ ભિન્નતા. જેની અનેક સમયસારમાં તો સંવર અધિકારની પહેલી ત્રણ ગાથાઓ છે, 181, 82, 83, એમાં શું લીધું છે? સ્વભાવ ભિન્ન છે માટે વસ્તુ ભિન્ન છે. ક્યાં સુધીની વાત કરી? આપણે સામાન્યપણે બે વસ્તુની ભિન્ન ક્યારે માનીએ? ક્ષેત્ર ભિન્નતા હોય. ત્યાં અમૃતચંદ્રાચાર્ય દેવે શું કીધું કે બેની, અને એમાં પણ વાત કોની છે? એ પહેલી ત્રણ ગાથામાં કોની વાત છે? આશ્રવ, જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા. ફરીથી ત્યાં કોની સાથે ભેદનાની વાત, ભિન્નતાની વાત કરી? 181 છે ને, ઉપયોગમાં ઉપયોગ હમણાં બોલીએ છીએ ને, આમાં તો અર્થ કોનાથી ભિન્નતા છે? નાયક ભગવાન આત્માને આશ્રવની ભિન્નતા એની વાત છે ને? નહીં તો બે એક છે એવી વાત છે? તો શેની વાત છે? આશ્રવ અને સંવર તત્વ ભિન્ન છે એની વાત છે. નાયક તો ભિન્ન હોય જ, પણ કોની છે? અને એટલા માટે શબ્દ કયો આપ્યા છે? જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા. આખી ટીકામાં વિચાર કરો, બધું આખું એ સમર્થ આચાર્યો હતા, એમની તો શું કુંદકુંદ આચાર્ય દેવે ઉપયોગ વાત લીધી છે, અને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ઉપયોગ શબ્દ નથી વાપરો, ક્રિયા શબ્દ વાપરે. એમ કેમ હશે? કુંદકુંદ આચાર્ય દેવ ઉપયોગ શબ્દ વાપરે અને અમૃતચંદ્રાચાર્ય દેવ ટીકામાં ક્રિયા કેમ હશે? ઉપયોગ શબ્દ વાંચીને કોઈને એમ થાય કે નિર્વિકલ્પ ઉપયોગ સમય બે જુદા હશે, તો એવું નથી. અને ક્રિયા ક્યારે હોય છે? નિરંતર હોય છે. તો જ્યારે જ્યારે પણ એક આશ્રવનું પરિણમન અને તે વખતે સંવરનું પરિણમન, જાણન ક્રિયાનું, તે બે ક્રિયા, બે પરિણમન, બે તત્વ, પર્યાયગત બે ભાવો એ ભિન્ન છે. તે કાળી દ્રવ્યને આશ્રવ તો એમાં કોઈ આશ્ચર્ય નથી. આ તો સાધક દશાની બે એક, જેને બીજી ભાષા કહે છે, જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયાની જગ્યાએ બીજા કયા શબ્દો કહી શકીએ? નહીં, થોડું યાદ તો હશે બધું. જ્ઞાન ચેતના અને કર્મ ચેતના એક જ સમયની બે પણતી, છતાં કે બેના સ્વભાવ જુદા છે. આવી એક આચાર્યદેવની એક આપણને ક્યાંય એક જેને કહે ને મૂંઝવણ કે વિપરીતતા નથી, એના મટલા ખુલાસા કરી દીધા. એ તો ઉપયોગમાં તો આપણે લઈ લે, શુદ્ધ ઉપયોગમાં જુદા છે, એમાં શું છે એમ નથી. સાધક આત્માની સવિકલ દશામાં બે ધારા છે, અને છતાં બે પર્યાયમાં ભાવ જુદા છે. અને એ રીતે ગુરુદેવશ્રી તો કહેતા હોય, સાધક દશામાં ચારિત્ર ગુણની પર્યાય કેવી હોય? વિતરાગતામય કે રાગમય? બંને. એટલે પહેલા સમય વિતરાગ હોય ને બીજા, એક જ સમયમાં, એક જ સમયમાં, એક જ પર્યાયમાં. અરે એ જ છે કે બે ભાવ, એક જ ગુણની, એક જ સમયની, એક જ પર્યાયમાં એ જ્ઞાન ધારા અને કર્મ ધારા એ બે જુદી છે. નહીતર મિશ્ર ધારા સાધક દશા રહેવાય. તો તે વખતે પણ બે ભાવો કેવા છે? જુદા છે. એક, અને એમાં તો છે સમયસારમાં એ પણ કળશો લીધા, બેને સાથે રહેવામાં વિરોધ નથી. શું છે? જ્ઞાન ધારા અને જ્ઞાપ્તિ ક્રિયા અને કરોતિ ક્રિયા, આ બધા ઘણા જુદા જુદા શબ્દો જ, બધું એક જ છે. તો એનો અર્થ શું થયું? એક જ સમયમાં મિથ્યાત્વને સમ્યક દર્શનને સાથે, કેમ તે હમણાં તો લીધું આટલું બધું તો સિદ્ધ કર્યું, પછી પછી ના આવી ગઈ. શ્રદ્ધામાં એ સંભવ નથી. શ્રદ્ધામાં તો શું છે? એક જ ધારા, કાં તો સમ્યક ધારા છે અથવા તો મિથ્યાતા. આ એક ચારિત્રમાં આવા પ્રકાર બનતા હોય છે. અરે ક્યાં ક્યાં જ્ઞાન પહોંચતું હશે? એક સમયની એક પર્યાયના આવા ભાગ, એક ગુણની એક સમયની, ભલે કાળ ભેદ એમાં નથી પણ શેની છે? ભાવ ભિન્નતા. તો અહીંયા આપણને બે ગુરુદેવે કર્યું કે જેનાથી ક્ષેત્ર ભિન્નતા હોય એ ક્યારે પણ ધર્મનું કારણ બની શકશે નહીં, અને જેનાથી લક્ષણ ભિન્નતા છે, સ્વભાવ ભિન્નતા છે, એવા આશ્રવ એ પુણ્યપાપ, એનાથી પણ ધર્મ થઈ શકે એમ નથી. તો શું છે? તો ધર્મ શું છે? આવ્યું તો ને ધર્મ એટલે શું, સૌથી પહેલો ક્વેશ્ચન હતો ને એનો. હવે અહીંયા આ બે સેમાં જ શેનો પ્રશ્નનો જવાબ આવ્યો? શરીર પરદ્રવ છે ને આ વિભાવ જે છે વિકારી ભાવ, એ કોનો જ આવ્યો? ધર્મ ક્યાંથી થાય એનો જવાબ આવ્યો. કે જે પરદ્રવ છે ત્યાંથી ધર્મ નહીં થાય, અને વિકાર છે ત્યાંથી. તો પ્રશ્ન હતો ને ધર્મ એટલે શું, હવે એની વ્યાખ્યા. ધર્મ કોને કહેવાય? આત્માની નિર્વિકારી શુદ્ધ દશા તેજ ધર્મ છે. તેજ ધર્મ છે. સાધક દશામાં પણ હજી જેટલો રાગ છે એટલો એ ધર્મમાં શું છે? કચાશ છે. કચાશ છે. એ ખરેખર એ રીતે પણ વિચાર કરો તો હજી એમાં એ વિરુદ્ધ છે. એક દુઃખદાયક છે, એક સુખદાયક છે, એક બંધ માર્ગ છે, એક મોક્ષ માર્ગ છે. પણ એ કેવું છે? એ કોઈ મૂળ આત્માના સ્વભાવરૂપનું નિર્મળ પણમન નથી. તો આત્માની ફરીથી કોની વ્યાખ્યા આવે છે? આ હવે ધર્મ એટલે શું, ધર્મ કોને કેવો? તો કે આત્માની નિર્વિકારી શુદ્ધ દશા. નિર્વિકારીનો અર્થ જ શુદ્ધ દશા. કોની? આત્માની. પણ ધર્મ તો શરીરમાં થાય ને. ધર્મ ક્યાં થાય? ધર્મ તીર્થ ક્ષેત્રમાં થાય કે ઘરમાં થાય? ધર્મ ક્યાં થાય? ધર્મ ક્યારે થાય? ગયા ક્યાં કાળમાં એમાં ન આવે. અત્યારના ઓલું શું કહેવાય, એકમથી શરૂ થઈ જાય ને, શું કહેવાય, થાય શ્રાદ્ધના દિવસો થાય એમાં ન થાય ને. ધર્મ ક્યારે થાય? કાળ ચોગડીએ ધર્મ થાય ન થાય ને. આત્માની દશા આત્મામાં થશે, અને આત્મા જેવું કોઈ પવિત્ર ક્ષેત્ર નહીં હોય. નિયમસારમાં આપણે હજી બાકી રહી ગયું છે કે એમાં પાપને માટે શબ્દ વાપરો છે, બાકી આત્માનું ક્ષેત્ર કેવું છે? આનંદનું જન્મભૂમિ સ્થાન છે. આત્માનું ક્ષેત્ર કેવો શબ્દ વાપરો છે? ને એમાં વાંચવું જોઈ લેવું છે. એમાં છે નિયમસારમાં ત્રીજી ગાથા, આનંદનું શુદ્ધ અંતોતત્ત્વના વિલાસ એટલે આનંદનું જન્મભૂમિ સ્થાન છે. પાનું આઠ છે. પાનું આઠ મળે છે. એમાં બે નંબર એટલે જે છે ને, બે બે ફિગર બે છે ને, અથવા નીચેથી બીજી લાઈન આવ્યું. ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને હવે જે કહેવું, શુદ્ધ અંત તત્વના વિલાસનું, વિલાસ એટલે આનંદનું જન્મભૂમિ સ્થાન છે. કોણ? આત્મા. આત્માનું ક્ષેત્ર એવું છે કે એમાંથી શું ઉત્પન્ન થાય? આના ગુરુદેવ શું અર્થ કરતા હોય? ઘણા ખેતર હોય ને, ખેતર એ કેવા હોય, એમાં શું પાકે? કળથી. કળથી કહેતા ને ગુરુદેવસી. અને બીજું સ્થાન કેવું હોય? સરસ મજાના ચોખા પાકે. એમ આત્મા કેવું ક્ષેત્ર છે? અંદરમાંથી આનંદ પાકે એવું એ સ્થાન છે. અને આ રાગ દ્વેષ મોહ કેવા છે? અશુદ્ધતા જે છે પાકે એવું છે. આમાં આપણે પણ 130 નંબરના શ્લોકમાં અગાથામાં આવ્યું હતું સવારના, એટલે ગુરુદેવ લીધું હતું. એમાં એમાં પણ છે. શું લખ્યું છે? વિલાસ વિભ્રમનું જન્મસ્થાન જન્મભૂમિ સ્થાન હોવાથી કોણ કોણ બંને કર્મ, બંને કર્મ એટલે પુણ્ય અને પાપ છે ને, ઉપર પુણ્ય કર્મ અને અશુભ કર્મ, એ બંને કર્મ કેવા છે? વિલાસ વિભ્રમનું જન્મભૂમિ સ્થાન છે. છે બસ 130 ગાથા 257 પાનું. બે ક્ષેત્ર દેખાડી દીધા. એક કેવું છે? આનંદ ઉત્પન્ન થાય એવું જ સ્થાન છે. અને બીજું કેવું કીધું? ભ્રમ ઉત્પન્ન થાય, આકુરતા દુઃખ ઉત્પન્ન થાય છે વિભાવ એવો. તો અહીંયા તો આપણને કે એ ધર્મ ક્યાંથી થાય છે અને ધર્મ કેવો છે? ધર્મ એટલે શું? કે આત્માની નિર્વિકર શુદ્ધ દશા, આ તેનું નામ ધર્મ છે. અને તેનો કરનાર કોણ છે? આત્મા પોતે જ છે. પોતાની દશાનો કરનાર પોતે જ છે. એ પણ એક વ્યાખ્યા છે ને, કરતા કોણ હોય? કાર્ય રૂપે પણ મે તે કરતા હોય, કાર્યથી ભિન્ન રહેનારા કોઈ કરતા ન હોય. અને જે કાર્ય છે એનાથી વિરુદ્ધ જાતના હોય એ પણ કરતા ન હોય. તો આ રીતે હવે હજી એનો ખુલાસો ગુરુદેશી કહે કે આત્માનો ધર્મ છે તો એનો કરતા કોણ છે? આત્મા પોતે જ છે. તે ધર્મ વિતરાગ દેવ શાસ્ત્ર ગુરુ કે જીન પ્રતિમા વગેરે ક્યાંય બહારથી આવતો, પ્રતિમાથી આવતો નથી ને. અને એટલા અમે પ્રતિમા નથી માનતા. કેટલું બધું સિમ્પલ છે. શું છે પ્રતિમા? ગુરુદેવ આ બધા ખુલાસા કરે છે. પ્રતિમાને ન માને તોય વિપરીતતા છે, અને પ્રતિમાથી મને ધર્મ થશે માને તોય વિપરીતતા છે. પોતાની પણતીને યોગ્ય નિમિત્તનો નિષેધ કરે એ પણ ખોટું છે, અને નિમિત્તથી કાર્ય થશે માનવું એ પણ ખોટું છે. આ તો હજી જૈન પ્રતિમાની છે, બાકી તો આખો કર્ણાનુયોગ કઈ શૈલીમાં છે? એક ભૂગોળને એની વાત છોડીને આખો કેવો છે? જીવના પરિણામ અને ત્યાં દ્રવ્ય કર્મના નિમિત્ત સંબંધમાં આખું કર્ણાનુયોગ છે. આખું કર્ણાનુયોગ એક ભૂગોળ સાઈડમાં રાખીએ તો ત્રણ લોકની રચના, આખી આખું કર્ણાનું યોગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ. અને એ કયો નિમિત્ત નૈમિત્તિક સંબંધ? કર્મ અને જીવના પરિણામ. ફરીથી કર્મ અને જીવના પરિણામ. એ પરિણામ ક્યાં લેશો આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં? કેવા? વિકારી પરિણામ. વિકારી પરિણામ ને હજી કઈ હજી એટલે શું? પુણ્ય ના લેવા એટલે વિકારી તો લેવા ને અંતે તો બરોબર. કેવળ જ્ઞાન છે એ પણ જ્ઞાનાવર્ણી કર્મના ક્ષયના નિમિત્ત છે. શું છે? પાંચેય ભાવ આવે છે ને, પાંચેય ભાવ આવે છે એમાં એક પારણામિક ભાવ છોડીને ચાર લઈએ તો અશુદ્ધતા તો ખાલી ઔદયિક નહીં છે, બાકીના ત્રણ તો ઔપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાય નિર્મળ છે. આખા નિમિત્ત નૈમિત્તિક સંબંધની આખી વાત છે. અને જો તો કોઈ એ રીતે નિષેધ કરશે તો કર્ણાનિયોગ છે. હજી એનાથી આગળ લઈએ. કોઈ કે તે ભૂમિકાનો રાગ ન હોય તો કોનો નિષેધ થશે? સાધક દશામાં તે ભૂમિકાને યોગ્ય રાગ શુભરાગ ન હોય તો આખો ચરણાનુયોગ વયો જશે. ચરણાનુયોગમાં શેની વાત છે? સાધક દશાના અધુરાસની દશાનો રાગ, એનું નામ ચરણાનુયોગ. ચરણાનુયોગ શેનું વર્ણન છે? આપણા નહીં પણ કોના છે? સાધક આત્માઓ છે. એને ચારિત્રમાં હજી અપૂર્ણતા રહી ગઈ તો તે ભૂમિકાનો જે રાગ, અધુરાસનો રાગ, એનું વર્ણન આ, એનું નામ ચરણાનુયોગ. અને જીવ અને દ્રવ્ય કર્મ સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એ પણ કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ? કેવો? નહીં કાંઈ બધું આવું બધું ક્યાં વિચારવા રહેશું? તો રાતના ઊંઘે ઉડી જાય ને, આ તો નિરાતે હોઈ જાય બધું. નહીં, નિયમરૂપ નિમિત્ત કર્મ સાથે જે એ જીવના પરિણામનો કેવો છે? નિયમરૂપ છે કે જીવ જ્યારે પોતાની જ્ઞાનની હીનતા કરે ત્યારે જ્ઞાનાવાણીનો ઉદય હશે કે ક્ષોપસમ હશે? ઉદય હોય. જ્ઞાનની હીનતા થાય તો નિમિત્ત રૂપે શું હશે? ઉદય હશે. અને અહીંયા કેવળ જ્ઞાન થાય ત્યારે શું હશે? જ્ઞાનાવાણીનો ક્ષય હશે. એ નિયમરૂપ છે બધું. તો આ બધા બે પ્રકારો આખું હોય છે. ચલો આપણે ક્યાંક ફરીથી અહીંયા ગુરુદેવજી શું કહે છે કે તે ધર્મ, તે ધર્મ એટલે આગળ કેવો વાત આવી, ધર્મ કોની વાત? આત્માના નિર્વિકારી શુદ્ધ પરિણામ આવ્યું હતું તે ધર્મ. એમાં ક્યાંય જો ફરીથી નિમિત્તરૂપ છે, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ જીન પ્રતિમા એ નિમિત્ત છે, પણ ન્યાથી આવવાનો નથી. કારણ કે કેવા છે બધા? કેવા છે? કેવા છે? કેવા છે? અચેતન નથી. એમાં તો દેવ પણ આવી ગયા, ગુરુ પણ આવી ગયા. પરદ્રવ્ય છે. શું છે? ઓલા જે હતા ખાલી એ વાણી ને શરીર અને પૈસા, એ તો ટોટલી અજીવ હતા. આ તો હવે કોણ આવ્યા? દેવ પણ આવ્યા, ગુરુ પણ આવ્યા, પણ છતાં એ કેવા છે? પરદ્રવ્ય. કમસે કમ એક દ્રઢતા થવી જોઈએ, પરદ્રવ્યથી મારામાં કાંઈ થવાનું નથી અને મારાથી પરદ્રવ્યમાં થવાનું નથી. આખા જિંદગીભરના નહીં, જીવનના આખા કેટલા વિકલ્પો છૂટી જવાના. અને એ માટે ખાસ વિચારીએ, બંધન માટેના કારણો તો ઘણા છે, પણ બે ક્યાં મુખ્ય ગણીએ તો પરદ્રવ્યનું કર્તૃત્વનો અભિપ્રાય અને શુભ રાગની મીઠાશ. જીવને મુખ્યપણે આ એને એમ જ થાય કે પરદ્રવ્યનું તો હું નહીં કરું તો કોણ કરશે? બીજાનું દૂર નહીં, પણ શરીરનું તો મારે કરવું પડે કે નહીં? અને શુભરાગમાં શું છે? મીઠાશ. કે ધીરે ધીરે શુભરાગ કરતા કરતા ધર્મ થશે. તો અહીંયા બે વાત આપણને ગુરુદેવજી નિષેધ કરાવે કે તે ધર્મ, વિતરાગતારૂપ ધર્મ, વિતરાગ દેવ શાસ્ત્ર ગુરુ. આ પણ એક વિચારવા જેવું છે. ધર્મ કરતા પહેલાં મારી સાધનામાં કોણ નિમિત્ત હશે એનો પણ યથાર્થ પહેલાં વિવેક જોશે. કાર્ય વખતે નિયમ કોનો હોય, ઉપાદાનનો કે નિમિત્તનો? બંનેના નિયમ છે. પોતાની સાધનામાં નિમિત્ત રૂપે સાચા દેવ, અહીંયા જે લખ્યું વિતરાગી કહો કે સાચા કહો, એ વિતરાગ દેવ શાસ્ત્ર ગુરુ જ નિમિત્ત હોય છે. નિર્ગ્રંથ મુનિરાજ, વિતરાગતા પોષક જીનવાણી અને પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત પરમાત્મા, અને સાથે બાયમાં તો જીન પ્રતિમા હોય એના દર્શન, અકૃત્રિમ શાશ્વત મંદિર હોય છે એના દર્શન કરીને પણ કોઈને એ સમ્યક દર્શન થતું હોય છે. તો એ બધા, એ છતાં એમાંથી એમાંથી ધર્મ નથી આવવાનો. નિમિત્ત હો પણ એ વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ. આપણો ધર્મ, આપણી નિર્મળપણથી કોઈ બીજા પાસે નથી. એને બીજામાં શું કહેવાય? એને બાનું આપે ને, અથવા લોન આપે ને, સિક્યોરિટી આપે ને, એમ કોઈની પાસે આપણો ધર્મ પડ્યો છે કે જેથી આપણને મળે? મારો ધર્મ મારી પણથી, મારા પ્રગટ કરી તો મારી પાસે જ છે, એમાંથી આવવાની. એ ક્યાંય બહારથી ક્યાંયથી આવતો નથી. પણ તો ક્યારે ક્યાંથી આવે છે? નિજ શુદ્ધ જ્ઞાયક આત્માના જ આશ્રય પ્રગટે છે. આ એક જ નિયમ છે. બહાર ક્યાંયથી નહીં. જો નિમિત્ત રૂપે બધાને કાઢી હતા છે એને પણ એનો નિષેધ કર્યો તો ક્યાંથી આવશે? નિજ શુદ્ધ જ્ઞાયક આત્માના જ એક જ આશ્રયભૂત એક જ પદાર્થ છે. જ્ઞેયભૂત બધા ઘણા હોઈ શકે, આખું વિશ્વ હોઈ શકે, પણ આશ્રયભૂત એક નિશુદ્ધ જ્ઞાયક આત્માના જ આશ્રયે ધર્મ પ્રગટે છે. કોને? આપ મને. ક્યારે? ક્યારે કરશું? ત્યારે કરશું ત્યારે ને. સારી વાત છે. કરશું ત્યારે કરીને શું આપી દીધો? વાયદો આપી દીધો. કરશું, કરીશ ત્યારે એમ નહીં, હવે હું કરીશ. તો એ અહીંયા આત્માના આશય જ પ્રગટે છે. હવેનું કારણ આપે છે ગુરુદેવજી કે આત્મા જ્ઞાનને આનંદ આદિ નિર્મળ ગુણોની શાશ્વત ખાણ છે. જો આપ્યું, સોનું સોનું હોય તો આપણે ક્યાં એને ગોતવા જશું, કોલસાની ખાણમાં કે શેમાં, લોખંડની ખાણમાં? એક આટલું એક શું હોય છે, એક વિવેક જ્ઞાન, લૌકિકતામાં પણ વિવેક જ્ઞાન હોય છે. કોઈ ધંધો હોય ને, ધંધામાં સામાન્ય રીતે બધા પોતપોતાને શું કહે, એને માલ કહે, માલ કહે કે નહીં? ઓલું જે કન્સ્ટ્રક્શનની હોય તેના સિમેન્ટ ને રેતી, એને પણ એ શું કહે, માલ કહે. ઓલો જે મીઠાઈ આદિ બનાવતો હોય તેના પણ, જે દૂધ ને જે કહે છે એ બધાને શું કહે, માલ કહે. સોના ચાંદીવાળાનો માલ શું હોય, એ હોય. તો બધે મારે માલ જોતો હોય તો આપણે ગમે ત્યાં, દૂધ જોતો હોય તો કોની પાસે જશું, કન્સ્ટ્રક્શનનું, ન્યા જ જશું, કેમ નહીં જઈએ? અરે ભાઈ, એટલો તો વિવેક કર, તારે જો શું લેવું છે, મિષ્ટાઈની લેવું છે તો કંદોઈની દુકાને જા, બીજે નહીં જા. ભલે માલ શબ્દ વપરાય, એમ અહીંયા શું છે, તારે જો ધર્મ જોતો હોય તો એ જ્ઞાન ને આનંદમય ધર્મ ક્યાં મળશે, કે એની શાશ્વત ખાણ. ફરીથી શબ્દ શું હોય, પ્રો શાશ્વત ખાણ શબ્દ કેમ હોય? ટીકાળી એટલે શું કામ, એવો શબ્દ શું કામ હોય? પ્રો બહારના ખાણ તો હજી ખૂટી જતી હશે બહારની કોઈ, અને આ કેવું છે, શાશ્વત છે. અને ધીરે ધીરે એમાંથી આનંદ નીકળે તો શું થઈ જાય, ઓછું થાય. ખાણમાંથી તમે કાઢો તો ત્યાં ઓછું તો થાય કે નહીં? એમ આત્મામાંથી આનંદ નીકળે તો શું થાય, અખૂટ ખજાનો છે, અખૂટ. અનંતકાળ સુધી અનંત આનંદ નીકળે તો પણ ખૂટવાની તો વાત નહીં, ઓછું પણ નહીં. કારણ કે ઓછું હશે તો એકવાર ખૂટી પણ જશે. તો હું કેવો છું, આત્મા જ્ઞાન ને આનંદ આદિ નિર્મળ ગુણો, આ તો બે મુખ્યતા. જ્ઞાન આનંદ તો હંમેશા વિચારી જ લેવાના. મારે આનંદ જોવે છે તો એનું સાધન જ્ઞાન છે. યથાર્થ જ્ઞાનની સમજણમાં જ આનંદ પ્રગટ થવાનો. તો એ જ્ઞાન ને આનંદ આદિ નિર્મળ ગુણોની શું કહેશો, આદિ નિર્મળ ગુણ, એમાં કંઈક વિચારશો, કંઈક શું કહેશો? આદિ નિર્મળ ગુણોની શાશ્વત ખાણ છે હું પોતે આત્મા, એટલે એમાંથી શું વિચારશો? હજી જ્ઞાન આનંદ તો લીધા, હજી બારમાં નો કે કઈ, તું માગ તને મળશે. એમ અહીંયા કહે છે, તું માગ માગ, તું માગ એ તને મળશે. તારે શ્રદ્ધા જોવે, ચારિત્ર જોવે, વીર્ય જોવે છે, તું માગ. જે જે તારે આત્માના હિતને માટે જોતું હોય એની હું શું છું, શાશ્વત ખાણ છું. તમારે સુકામ હાથ લંબાવો, બીજાની સુકામ અપેક્ષા મારે રાખવી. તો આ રીતે હવે આવું ફરીથી પેલું, આટલા અહીંયા સુધી ગુરુદેવસી આ બોલમાં શું કરાયું આપણને? શરૂઆત ક્યાંથી શરૂઆત કરી હતી, ધર્મ એટલે શું, ધર્મ કેવો છે, ક્યાંથી આવે, તેના માટે શું વાત કરી, જેનાથી ક્ષેત્ર ભિન્નતા છે ત્યાંથી નહીં આવે, જેનાથી સ્વભાવ ભિન્નતા છે ત્યાંથી નહીં આવે, પણ એ સ્વભાવ રૂપે નિર્મળ પ્રણતિ રૂપે તું પોતે જ એમાંથી તને આવવાની જ, કારણ કે તું પોતે જ્ઞાન આનંદની શું છે, શાશ્વત ખાણ છો. અન્યથી આવ હવે કહે છે, એની કરવાની પ્રોસેસ શું હોય, આ ધર્મ પ્રગટ કરવાની પહેલી ભૂમિકા કેવી હોય એનો હવે જવાબ, સત સમાગમે. ચલો સત, સત સમાગમે. સત એટલે શું, સત સમાગમ, સમાગમ એટલે સમાગમ, સમાગમ એની નિકટતામાં શ્રવણ કરવું, એની નિકટતા જઈને. તો સત એટલે શું, ત્યાં સાચો સમાગમ, સત્પુરુષનો સમાગમ, એનું નામ સત્સમાગમ. શું છે, સત શબ્દ છે ને એમાં આખો, સત્પુરુષ જ્ઞાની ધર્માત્મા, એનું પણ ગુરુદેવસી અર્થ કરતા, સત્પુરુષ કોને કહેવાય, સત્પુરુષ કોને કહેવાય, જ્ઞાની ધર્માત્મા એટલે સત, ત્રિકાળ સત સ્વરૂપ આત્મા જેને પ્રાપ્ત થયો છે એ સત્પુરુષ છે. જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે તો એ, અને એવા સત્પુરુષનો સમાગમ કરજે. હવે એમાં પણ એક સરસ છે, સમાગમ એટલે નિકટતા. શરીર કેવી નિકટતા? ક્ષેત્રની નિકટતા કે ભાવની નિકટતા? ભાવની નિકટતા. સમયસારના પહેલા ગાથીમાં ટીકામાં પણ આવું લીધું છે કે ગણધરદેવ કેવા છે, કે તીર્થંકર કે હોય છે એને કેવા છે? ક્ષેત્ર નિકટતા છે અને ભાવ નિકટતા છે. ખાલી ક્ષેત્ર નિકટતા નથી, એવી ક્ષેત્ર નિકટતા તો આપણે કરી આવ્યા છે, પણ શું થયું? ભાવની નિકટતા નથી. જ્યારે ગણધરદેવ કેવા છે? બીજા બધા જ, પણ આ તો એક તીર્થંકરની વાણી. ખરે ત્યાં ગણધરદેવની તો નિયમથી હાજરી હોય જ છે, એટલા માટે એમની ક્ષેત્ર નિકટતા નથી, ખાલી શું છે? ભાવ નિકટતા છે. એમ અહીંયા પણ સત્પુરુષની શું હશે? ક્ષેત્ર નિકટતા તો કરી નહીં, ભાવ નિકટતા પણ કરજે. તો એ સત્સમાગમે ઓળખવા પડશે, સત્પુરુષને ઓળખવા પડશે. એમની માત્ર શબ્દોની જાળ નથી, એમની અંતરંગ ભાવનાથી ભીંજાયેલા શબ્દો હોય છે, લુખા શબ્દો નથી હોતા. તો એ સત્સમાગમે હવે શું કરવું છે? શ્રવણ દ્વારા. એટલું બધું આકરું નહીં કહેજે, અહીંયા સુધી તો પહોંચવા દો. બહુ જ જરૂર છે, ખાલી શ્રવણ નહીં, શ્રવણ સાથે શું હોય છે? મનન કરશે તો અંતરંગ ભાવોનો ખ્યાલ આવે. શ્રવણમાં શબ્દોનું ગ્રહણ છે અને મનનમાં ભાવોનું ગ્રહણ છે. આ પણ એક પાત્રતા કરવી પડશે. શ્રવણના શબ્દો તો પુનઃ યોગ્યતાને મળી જશે, પણ એ તરફનો એ જાતનો જો રૂચિનો પ્રકાર નહીં કર તો તને એના ભાવોથી ખ્યાલ નહીં આવે, ભાવોથી વંચિત રહી જાય. તો સાથે ક્યાં બે કામ લીધું છે? અને આવું જ કંઈક સમયસારમાં છે, હશે ક્યાંક તો. શ્રુત પરિચિત અનુભૂત સર્વને. ચોથી ગાથા આવે છે, શું છે ગાથા? કંઈક શું છે? શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની. એ વાત અહીંયા કહે છે કે પહેલું શું શબ્દ આવ્યું? સત્સમાગમમાં શું કર્યું? સત્સમાગમે શ્રવણ, એ પહેલું શું કર્યું? નિમિત્તનો વિવેક પહેલાં કર્યો. કોઈ ગમે એની પાસે નહીં. ગુરુદેવ સાથે ઘણી વાર બોલતા હોય છે, શું બોલતા હોય? એનો કુગુરુ શું લે છે? લૂંટી લે છે, એનો કાળ લૂંટી લે છે. એ અહીંયા નથી. સત્સમાગમે શ્રવણ અને શ્રવણપૂર્વક મનન દ્વારા તેની યથાર્થ ઓળખાણ કરતા, તેની એટલે કોની? આત્માની, શુદ્ધાત્માની. તો પેલું નિમિત્તનો અને પછી મનનમાં સુધી પણ હજી શું છે? નિમિત્ત છે, મનનો સંબંધ છે. પછી તો અનુભવના કાળે શું થાય છે? મન પાવે વિશ્રામ. આવી ગયું. પેલું શું છે? વસ્તુને વસ્તુ સ્વરૂપ ગુરુ ગમે સત્સમાગમે સાંભળે છે, અને પછી એની શું ચાલે છે? વિચારણી. ફરીથી એમાં પણ વિચારીએ, સાંભળવા કે વાંચવામાં શું હોય છે? જીનવાણીની અથવા ગુરુની વાણી સાંભળીએ અથવા જીનવાણી વાંચીએ, શું થતું હોય છે? કર્ણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિયનો વિશેષ ચાલે છે. અને મનનમાં કોનો ચાલતો હોય છે? મનનો ચાલતો હોય, અને મનમાં એની સૂક્ષ્મતા સુધી પહોંચાય છે. ઓલો સ્થૂળ ઉપયોગ છે. આપણે સાંભળીને કે વાંચીને સંતોષ માની લેતા હોય તો એની તો, અને બનારસીદાસજીએ નાટક સમયમાં તો એની તો વાત જ નથી લીધી, વસ્તુ વિચારથી વાત લીધી છે. પહેલી પૂર્વ ભૂમિકામાં સાંભળવું ને વાંચવું એ તો પૂરું કરી લીધું, હવે તો ઉપયોગની એટલી સ્થિરતા અને સૂક્ષ્મતા થાય છે કે વસ્તુની વિચારણા ચાલે છે. પણ વસ્તુની વિચારણા ચાલે છે, મનના નિમિત્તે સંબંધે ચાલે છે, તો એ તો હજી પરોક્ષપણું થયું, અનુમાન થશે, પ્રત્યક્ષ અનુભવ નહીં થાય. તો શું થાય છે? મન પાવે વિશ્રામ. મન સાથેનો જે સંબંધ છે એ છૂટી જાય છે, અને ત્યારે શું થાય છે? રસ સ્વાદત સુખ ઉપજે. તે અહીંયા પહેલી તો પહેલો આટલો તો નિર્ણય કર કે મારે આત્માની વાત કોની પાસેથી સાંભળે, આત્માના અનુભવી સાથે કે જેને આત્માનો અનુભવ નથી એની સાથે? સ્વિમિંગ કોની પાસે શીખવું છે? પાણીમાં પોતે ડૂબતો એની પાસે કે જેને તરતા આવડતું હોય એની પાસે? તો પેલો વિવેક કરીને દ્વારા તેની યથાર્થ ઓળખાણ કરતા, પોતાના શુદ્ધાત્માની યથાર્થ ઓળખાણ કરતા, આત્મામાંથી જે અતિન્દ્રિય આનંદયુક્ત નિર્મળ અંશ પ્રગટે તે ધર્મ છે. આખી પ્રોસેસ આપી દીધો અને એનું રિઝલ્ટ પણ આપી દીધું. પ્રોસેસમાં કોણ આવ્યું? સત્સમાગમે શ્રવણ અને મનન, એ પૂર્વ ભૂમિકાની પ્રોસેસ છે. અને પછી શું થાય છે એનાથી આગળ? એને અંદર શ્રદ્ધા જ્ઞાનમાં એક ઉગ્રતા સ્વભાવની અધિકતામાં યથાર્થ ઓળખાણ થાય છે. પહેલાં ભલે વિકલ્પાત્મક અને પછી તો અંદર ઉપયોગ જામે છે. તો એ નિર્મળ દશા ક્યાંથી આવશે? પૂર્વે સત્સમાગમમાંથી, ગુરુ પાસેથી આવશે, શ્રવણમાંથી આવશે, મનનમાંથી આવશે કે આત્મામાંથી આવશે? પૂર્વ ભૂમિકા હતી પણ એ પૂર્વ ભૂમિકા તો એ છૂટી જાય છે. એ અંતરમાં મુખમાં જ્યાં પણતી ઉપયોગ જાય છે ત્યારે બહિર્મુક્તાનો બધો સંબંધ છૂટી જાય, અને અંતર્મુક્તા એ કાર્ય થાય તો બહિર્મુક્તાની પૂર્વ ભૂમિકાને ઉપચારથી સાધન કહેવાય છે. બાકી જે છૂટી જાય ક્યારે સાધન ન હોઈ શકે. કાર્યકાળે સાધન કોને કહેવાય? જે છૂટી ગયું છે, અભાવ થયો એ છે કે જેની હાજરી હોય? અને જો કોઈ કે ના એ તો પૂર્વે સાંભળતું બધું સાધન છે તો છૂટી કેમ ગયું? અને જો એ સાધન માનશું અને કાર્યકાળે નથી અનુભૂતિ વખતે તો કારક તો 5 જ રહેશે, પણ કાર્ય થવામાં નિશ્ચિતપણે કારક કેટલા હોય? 6 જોવે છે. કમસે કમ એક વ્યાકરણની દ્રષ્ટિથી પણ એક વિચારી શકે છે કે કાર્ય સમયે 6 કારક હોય છે. કાર્ય ના કરનાર એટલે તો કારક છે. તો અહીંયા પણ શું કીધું કે એ પહેલાં હતું પણ અંતે શું થયું? યથાર્થ આત્માની ઓળખાણ થતાં આત્મામાંથી અતિન્દ્રિય આનંદયુક્ત નિર્મળ અંશ પ્રગટે. જો એક એક શબ્દ વિચારો, નિર્મળ અંશ કેવો છે? કોનાથી સંયુક્ત છે? આનંદયુક્ત. અને કયો આનંદ? અતિન્દ્રિય. એ કેવો હશે? કેવો હશે? આપણે જે એમાંથી કોઈ કોઈની સાથે રિલેટેડ કરી શકે નહીં ને? ક્યારેક કાંઈ હોય એકદમ કોઈ વસ્તુ ન ચાખ્યો એવી ચાખવા મળે, કાંઈ કલ્પના ન કરી એવું જોવાનું મળે. ગુરુદેવ એના માટે તો ખાલી એક કહેતા છે, ઘીનો સ્વાદ કહી દેતો. ક્યાંથી મળ્યું છે ઘી? ક્યારથી મળ્યું છે? ગળથૂતી કહેવાય. ગળથૂતી બાળક જન્મે ત્યારે સૌથી પહેલાં એને ઘી ચટાડે. ગળથૂતીથી ચાખેલા ઘીને પણ તું સરખામણી કરીને નથી કહી શકતો તો આ તો અતિન્દ્રિય આનંદ છે. બેની જાત જુદી છે તેને કેવી રીતે સરખામણી? એક જાતમાં હોય, વિરુદ્ધ જાતમાં ન હોય. અગ્નિ અને શીતળતાની કેવી સરખામણી હોય? તો અહીંયા તો એક અતિન્દ્રિય આનંદ છે અને ઓલો તો ઇન્દ્રિયના કલ્પનાના છે. તો એ નિર્મળ અંશ આનંદ સહિતનો પ્રગટ થાય છે. હવે એનો વિસ્તારમાં લે છે. કેવો છે? જ્યાંથી આનંદ આવ્યો એ કેવો છે? કે અનાદિ અનંત એકરૂપ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા તે અંશી છે. અંશી કહીને શું છે? શું કેવું છે? પેલા ઓલામાં શું કીધું આપણને? એની આગલી લાઈનમાં આત્મામાંથી અંશ, અંશ આવ્યો ને અતિંદાન, તો એવો અંશ જેમાં પૂર્ણ ભરેલો છે એને શું કીધો? અંશી કીધો. ઘણી જગ્યાએ ધર્મ અને ધર્મી કહેવાય. પોતાના જેમાંથી ધર્મની પર્યાય પ્રકરણની ધારા આવે તો એનું નામ શું કહેવાય? ધર્મ. ધર્મ એટલે સમ્યક દ્રષ્ટિ પણ છે, પણ અનંત ધર્મનો ધરનાર એ ભગવાન આત્મા પણ એક ધર્મી કહેવાય. તો એ રીતે અહીંયા કે એ અનાદિ અનંત, પછી શબ્દ શું આવ્યો? આવું બધું કેમ હશે પાછું? તમે એક બાજુ અનાદિ આનંદ, પાછા કયો એકરૂપ? અનાદિ આનંદ શું આવ્યું? હા, કાળમાં પણ બે આવ્યા કે નહીં? તો અનાદિ અને અનંત, ભૂતકાળમાં અનાદિ અને ભવિષ્યમાં અનંત, તો એ તો ભેદ પાડ્યો તમે. અનેક કીધા, બે કાળ જુદા પાડ્યા કે નહીં? બે કાળ તો કર્યો ને. હા, પણ પ્રવાહ રૂપે તો એક એક સમય કરીને પણ થયું ને પણ, અને કીધું ચલો પ્રવાહ રૂપે તો એક ભૂતકાળનું આવ્યું અને એક અનાદિમાં કોણ આવ્યું? ભૂતકાળ, અને અનંતમાં કોણ આવ્યું? અરે ભાઈ, તને દેવા માટે કાળનો ભેદ છે, વસ્તુ એકરૂપ છે. કાળનો પ્રવાહ સમજાવવામાં શું કર્યા છે? બે કર્યા, પણ પોતે કેવું છે? એકરૂપ છે. અને એકરૂપ કેવો છે? આવો તો દરેક પદાર્થ છે, જડે છે. તો હું કેવો છું? ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા તે અંશી છે, એનો જ બીજો શબ્દ ધર્મી છે. અને તેના આશરે જે નિર્મળતા પ્રગટ થાય છે, હજી સાધક દશા છે, માટે તે અંશ છે, તે એક આત્માની નિર્મળ દશારૂપ ધર્મ છે. કદાચ સિદ્ધ દશા થાય તો પણ એ તો એક સમયની પર્યાય ગણો તો એક અંશ જ છે તે કારણે માટે. એ પણ એક કદાચ વિચાર કરી શકાય ને. તિકાળી ભગવાન નાયક છે, એ અંશ છે કે અંશી છે? તિકાળી નાયક ભગવાન આત્મા અંશ છે કે અંશી છે? જે હશે હશે એવું બધું. તો શ્રદ્ધાનો વિષય અંશ છે કે અંશી છે? શું છે? અંશ જ છે. એટલે ટુકડો છે ને, અંશ એટલે ટુકડો છે ને. જો એક વિચારવું જે કારણ, આ બધી અપેક્ષાથી સમજવાનું. પદાર્થ હોવા પણે દ્રવ્ય ગુણ અને પર્યાય આખો એક અંશી હોવા પણે, પણ શ્રદ્ધાને માટે એક ત્રિકાળી અંશ પર્યાયથી રહિત એના માટે પૂરો છે. કારણ કે શ્રદ્ધાનો જેમ જેવી રીતે લઈએ, સામે આ લાકડું છે, એ આંખને માટે એમાં શું ગ્રહણ થશે? આંખથી નિમિત્ત છે દ્રષ્ટાંત રૂપે. લાકડામાં આંખથી શું ગ્રહણ થશે? આંખથી વર્ણ એટલે રંગ. રંગ તો આંખને માટે રંગ એ અંશ છે કે અંશી છે? આંખને માટે પૂર્ણ છે, કારણ કે એનો ખાલી રંગ ગ્રહણ. પૂતગલની અપેક્ષાએ વર્ણ રંગ એ એક અંશ છે, પણ ચક્ષુ ઇન્દ્રિયને માટે શું છે? એ પૂર્ણ છે. એમ પદાર્થ આખો દ્રવ્ય પર્યાયમાં એ પ્રમાણનો વિષય આખો અંશી છે, પણ શ્રદ્ધાને અરે શુદ્ધ નહીં નહીંનો વિષય અંશ જ હોય. એ અપેક્ષા એ શું છે? અંશ છે, પણ પ્રમાણથી જોઈએ જ્ઞાન છે, એ દ્રવ્યગુણ પર્યાય બધાને લેતો. આ રીતે અપેક્ષાથી એ વાત એ વિચારવા જેવી છે નહીં. શું થયું અહીંયા? ચલો ફરીથી, ભગવાન આત્મા તે અંશી છે, ધર્મી છે, એનો અર્થ કોણ લીધો? આ કોણ લીધો અહીંયા? અંશી ને ધર્મી એટલે પ્રમાણનો આખો વિષય. અને શુદ્ધ નહીંથી લેવો તો દ્રવ્ય સાપેક્ષ જે ધર્મ છે એ નો દેશે. કારણ કે શુદ્ધ નહીંથી પણ જોઈએ તો દ્રવ્ય સાપેક્ષના નિત્ય એક અખંડ અભેદ એ ધર્મ, તો એનો ભરેલો પણ એક ભગવાન આત્મા કેવો છે? અંશી છે અને ધર્મી છે. અને તેના આશ્રયે નિર્મળતાની જે પ્રણતિ પ્રગટે છે કેવો છે? એક અંશ છે, ધર્મ છે. સાધક જીવને આશ્રય અંશીનો હોય છે, અંશનો નહીં. શું છે? ફરીથી, સાધક જીવને આશ્રય અંશીનો. અંશીનો એટલે શું લેવું? દ્રવ્યગુણ પર્યાય ત્રણેય ન લેવા. અહીંયા અંશી એટલે કે દ્રવ્ય સાપેક્ષના અનંત ધર્મો છે એ અંશી છે. સાધક જીવને આશ્રય અંશીનો. ચલો ટાઈમ થઈ ગયો, કદાચ આગળ પછી કાલે લેશું. કે શું લીધું? કે એક બાજુ પ્રમાણનો વિષય અંશી છે અને નયનો વિષય કેવો હોય છે? અંશ, એક ધર્મ છે. અને છતાં અહીંયા અંશી, કારણ કે એ શુદ્ધ નયને માટે એ ત્રિકાળી જ એનો પૂર્ણ છે. જેમ ચક્ષુ ઇન્દ્રિયને માટે એનો રંગ છે એ એના માટે પૂર્ણ છે, આખા લાકડાને માટે પૂતગલને માટે સ્પર્શ રસી એ અંશ છે, પણ ચક્ષુ ઇન્દ્રિયને માટે રંગ જ એના માટે સંપૂર્ણ છે. તો એવી શૈલીથી આમાં વાત. સજાનંદેશુ તસ્વરૂપી અવિનાશી.